நமோதோயை சௌரி அந்தானம் நமோதோயை சௌசிதானம் நமோதோயை சௌ ஆயிரியான் நமோதோயை சௌ ஜாயனம் நமோதோயை சௌ திராவதி சாவணம் ஓம்காரமெங்கும் சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் குமோகி மங்களன் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரிசாராய்
एक सोने सो कलश चाले एक सोने छो पानों से बच्चे मारू अरुचि करे से क्या आवा राग भी साथी मलेलू से વિજ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતના લક્ષણ કર્મ ચેતના કર્મ ફળ ચેતનાનું કહેવાય છે. ક્યાંથી શરૂ થવાનું છે? શું કહે છે? આવ્યું કે આ આત્મા જે છે, આ આત્મા એ તો અંદર શુદ્ધ ચૈતન વસ્તુ, આનંદ અને જ્ઞાન સ્વરૂપે વસ્તુ આત્માનું છે. આત્મા છે વસ્તુ, એ જ્ઞાન સ્વભાવ એનો અને આનંદ એનો સ્વભાવ, અખંડ અને પરિપૂર્ણ એનો સ્વભાવ છે. એવી જ્યાં દ્રષ્ટિ નથી ત્યાં તેને વર્તમાન અવસ્થા એટલે પર્યાય એટલે હાલત એના ઉપર દ્રષ્ટિ હોવાથી કે પુણ્યને પાપના વિકલ્પો જે રાગ છે તેનું પોતાનું કર્તવ્ય સ્વીકારે છે અને એ મારું અનુભવવાયું વસ્તુ છે એમ આત્માના સ્વભાવને નહીં જાણતા વિકારના પરિણામને પોતાનું રૂપ જાણીને જાણે અને વેદે છે એને મિથ્યા દ્રષ્ટિ કહે છે. સમજાય છે? કાંઈ એની સાચી દ્રષ્ટિ નથી, ખોટી દ્રષ્ટિ છે. કેમ કે આત્મા પોતે સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એવો જે આનંદ સ્વભાવ ભગવાન આત્માનો છે, અંદર સ્વભાવ એવો જ છે અને વસ્તુ એવી છે, તથા અનાદિથી તેના ઉપર લક્ષ અને આશ્રય અને દ્રષ્ટિ નહીં હોવાથી અનુકૂળમાં રાગ ને પ્રતિકૂળમાં દ્વેષ અને પર વસ્તુ મારી એવો જે અભિપ્રાય કરે છે એ દુઃખરૂપ મિથ્યા ભાવ છે. એને અહીંયા અશુદ્ધ પરિણમન કહ્યું છે. શુદ્ધ એટલે મેલી દશા. સમજાય છે? કાંઈ એને અહીંયા કહે છે, જો એવા રાગ દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતના લક્ષણ કર્મ ચેતના અને કર્મફળ ચેતના કહેવાય છે. એટલે કે આત્મા પોતાના આનંદ સ્વભાવને ભૂલી અને પુણ્યપાપના રાગને કરે અને હર્ષશોકને ભોગવે એવી દશાને અશુદ્ધ મેલી દશા કહેવામાં આવે. શાસ્ત્ર ભાષા એને અશુદ્ધ ચેતના પરિણામ કહ્યું. સમજાણું કાંઈ છે કે નહીં? તેથી બંધનું કારણ છે. એવા ભાવ તો એને નવા આવરણો આવે અને બંધન થાય એવા એ ભાવ છે. સમજાણું કાંઈ? આવું પરિણમન સંન્યક દ્રષ્ટિને નથી. હવે શું કે છે? જ્યાં સુધી આત્મા પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપ સચિદાનંદ એનો સ્વભાવ છે એવું ભાન નહોતું ત્યાં સુધી પર વસ્તુ મારી એવી પ્રતીત કરતો અને રાગ અને દ્વેષના પરિણામ કરતો. એ કર્મ ચેતના અને કર્મફળ ચેતના બંધનનું કારણ છે. અનાદિ રખડવાના પરિણામ એ છે. સમજાય છે કઈ આમાં? એને કોઈ દી શું વસ્તુ ભૂલ થાય છે એની એને ખબર નથી. ત્યાં દેહમાં ભગવાન આત્મા છે ને, વસ્તુ વસ્તુ આત્મા વસ્તુ છે ને, અવસ્તુ છે, કોઈ છે કે નહીં, અને છે તો કોઈ એનો કાયમી સ્વભાવ છે કે નહીં. જે વસ્તુ છે તો કાયમી છે, શાશ્વત નિત્ય, તો એનો કોઈ કાયમી નિત્ય કાયમ રહેનારો કોઈ ગુણ ને શક્તિ સ્વભાવ છે કે નહીં. તો એનો કાયમી રહેવાનો સ્વભાવ તો જ્ઞાન આનંદ ને શાંતિ એવા એનો કાયમ સ્વભાવ છે. એવો કાયમી સ્વભાવની દ્રષ્ટિ ન કરતા અનાદિથી એની વર્તમાન અવસ્થામાં કૃત્રિમ પુણ્ય પાપના ભાવ થાય, એ કૃત્રિમ છે, ક્ષણિક છે, અનિત છે, ત્રિકાળીમાં નથી. એવા કૃત્રિમ પરિણામને પોતાના માનીને એને કરે છે ને એને ભોગવે છે, એ દશાને મિથ્યા દશા કહે છે. અને એ દશાને રાગના પરિણામને કરવું ને ભોગવું એવી કર્મ ચેતના ને કર્મફળ ચેતના કહેવામાં આવે. સમજાણું કઈ? ભારી વાત ભીની. એને કોઈ દિન ધંધો કર્યો નથી. આ ભગવાન આ દેહના આ તો માટીના રજકમ છે, જો આ તો ધૂળ છે, આ ક્યાં આત્મા છે? આ તો માટી છે. એ અંદર કર્મ છે કંઈ, જે શુભ અશુભ ભાવ કરેલા, પુણ્યના ભાવ કરેલા હોય તો પુણ્યના પરમાણુ એક કર્મ બંધાના હોય છે, પાપના કર્યા હોય તો કર્મ બંધાયેલા પાપના હોય છે. પણ એ કર્મ છે એ તો જડ છે, પરવસ્તુ છે, એ કંઈ આત્મા નથી. અને જે કંઈ પુણ્ય પાપના ભાવ થાય, દયાદાન ભક્તિ શુભ ભાવ, એ પણ એક પુણ્ય વિકાર છે કે આત્મા નથી. એમ હિંસા જૂઠું થોડું વિષય કામ ક્રોધના ભાવ થાય, એ પાપના ભાવ છે. તો એ પાપ ને પુણ્યના બે ભાવ એનો કાયમી સ્વભાવ નથી. કાયમી સ્વભાવ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ એનો સ્વભાવ છે. એને ભૂલે છે તે અસત દ્રષ્ટિ કરે છે, જૂઠી દ્રષ્ટિ કરે છે. એટલે પુણ્ય ને પાપના કામ મારા હરને હરખશો કે હું વેદું એવો જે અભિપ્રાય છે તેને અહીંયા મિથ્યા અભિપ્રાય કહે છે. અને તેને અહીંયા રાજદ્વેષના પરિણામનો કરનાર એવી કર્મ કર્મ એટલે વિકારી કાર્યનો ચેતનારો કહે છે, અને હરખશોકનો ભોગવનારો કહેવામાં એનું નામ મિથ્યા દ્રષ્ટિ, એનું નામ સંસાર, ને એનું નામ રખડવાનો ઉપાય. સમજાણું આમાં એવા પરિણામ સમ્યક દ્રષ્ટિને હોતા નથી એમ લેવું છે. જો છે આવું પરિણામ સમ્યક દ્રષ્ટિને નથી, એટલે શું કીધું? જેણે ભગવાન આત્મા જ્ઞાન સૂર્ય છે, આનંદની મૂર્તિ છે, એવી પરિપૂર્ણ વસ્તુ છે, એની અંતરમાં પ્રતીતિ અનુભવ કરીને જ્ઞાન કરીને કરી છે કે હું તો શુદ્ધ પરિપૂર્ણ આત્મા આનંદ છું, વિકારી અવસ્થા કૃત્રિમ છે એ મારામાં નથી, અને કોઈ સંયોગી ચીજમાં હું નથી અને સંયોગી ચીજ મારામાં, અને વર્તમાનનું અલ્પજ્ઞપણું જે દેખાય છે એટલો હું નથી. વર્તમાનમાં જ્ઞાનની અવસ્થા, દર્શનની અવસ્થા, અલ્પજ્ઞપણું, અલ્પવીર્યપણું, અલ્પપણું દેખાય છે એટલો હું નથી, પરિપૂર્ણ વસ્તુ છું. એવી પરિપૂર્ણ વસ્તુની અંતરમાં અંશ દ્રષ્ટિને છોડીને, અંશી એટલે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ અનુભવ કરતા જે સમ્યક દર્શનનું પરિણમન થાય એને અહીંયા સમ્યક દ્રષ્ટિ ધર્મી કહેવામાં આવે. સમજાણું કઈ એ સમ્યક દ્રષ્ટિને આવું પરિણામ નથી. કેમ કે પુણ્યને પાપના વિકલ્પો જે રાગ શરીરવાણી મન તો પરત છે, આ તો માટી છે, પણ અંદરમાં શુભ ને અશુભ ભાવ થાય છે પુણ્ય પાપના, એ પણ વિકાર છે. એ હું નહીં, એ મારામાં નહીં, એ દુઃખરૂપ દિશા છે. એમ જાણીને જેણે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એની અંતરદૃષ્ટિ કરી છે, એનો સ્વીકાર કર્યો છે, હું તો પૂર્ણ શુદ્ધ આનંદ ને જ્ઞાન છું, એવી જ્યાં અંતરદૃષ્ટિ થઈ છે તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ, તેને ધર્મી અને તેને મોક્ષના માર્ગમાં આવેલો કહેવામાં આવે છે. આ તો હાદી ભાષા કોઈ બહુ ઝીણું ભીણું નથી. હું ચંદીભાઈ સમજાય છે કે નહીં? આમાં બધાને સમજાયું, બુદ્ધિ થોડી હોય ને સમજાયું. આમાં ક્યાં આત્મા છે ને એના ઘરની વાત છે. અરે ખબર ન મળે હું કોણ છું, કેવો છું, કેવડો છું, ક્યાંથી આવ્યો, ક્યાંય કેટલી ફીતી મારી છે એની એને ખબર નથી. બીજાની બધી ખબર હું કરે, પણ પોતે કેટલો છે, કેવડો છે, ક્યાંનો છે, શું મારામાં છે એની એને ખબર, એથી એની ખબર નથી. એટલી પુણ્ય પાપના ભાવને પોતાના માનીને તેમાં રહ્યો છે. સમજાણું કાંઈ કાયમી કેટલો સ્વભાવ શું ત્રિકાળે એની ખબર નહીં. એટલે કૃત્રિમ વર્તમાનમાં પુણ્યને પાપના શુભ શુભ દયાદાન વૃદ્ધ ભક્તિના ભાવ થાય, હિંસા જોખમ ચોરીના ભાવ થાય, બસ ત્યાં એની દ્રષ્ટિ છે ને તે તેનું કર્તવ્ય ને તે મારું ભોગવાનું સ્થાન એમ માનીને મિથ્યાનામ દુઃખી દ્રષ્ટિવંત એને વિકાર છે, અને વિકારવંતને નવા બંધન થાય છે. ધર્મી થતાં, સમ્યક દ્રષ્ટિ થતાં, હાથો થતાં ઓલો ખોટો હતો. હવે હાથો થતા એટલે હું તો આત્મા છું, અને આત્મા એટલે આનંદ ને જ્ઞાનનો પ્રકાશ સૂર્ય છું. હું પરિપૂર્ણ વસ્તુ છું, અનાદિ અનંત અવિનાશી આત્મા છું, અને મારામાં અવિનાશી આનંદ ને અવિનાશી જ્ઞાન ને અવિનાશી શાંતિ પડી છે. સમજાય છે કાંઈ? એવા આત્માની અંતરદ્રષ્ટિ થતા એટલે તેને સમ્યક દર્શન થતા એટલે તેને સાચું પરિણમન જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું થતા એને આવા મિથ્યાતના પરિણામ અને રાગદ્વેષના પરિણામ જે આ ઇષ્ટ છે અનિષ્ટ છે માનીને થતા એવા પરિણામ સમ્યક દ્રષ્ટિને હોતા. કબૂરભાઈ બહુ ઝીણું મારું માનને છે તો ફેલું એવું હેલું ને સરળ છે, પણ મોંઘું કરીને માન્યા અને મોંઘું એમ આ મને સમજાય નહીં એમ કરીને રખડ્યો અનંત નવથી. હેરાન હેરાન 84 અવતારમાં એ પૈસા વાળા એ દુઃખી, નિર્ધન એ દુઃખી, એ રૂપાળા શરીર વાળા એ દુઃખી, કાળા કુબડા વાળા દુઃખી, બધા દુઃખી છે, ભણેલા એ દુઃખી. એ કારણ કે એને ભણવાના જે બહારનો અભિપ્રાય છે ભણ્યું એ મારું વસ્તુ છે એ માને છે, તે મિથ્યાદ્રષ્ટિ છે, અને મિથ્યાદ્રષ્ટિ છે તે દુઃખી. મિથ્યા નામ જૂઠી દ્રષ્ટિ, જૂઠી દ્રષ્ટિ સુખી હોય?
બરાબર
સમજાણવામાં. કે છે એવી જૂઠી દ્રષ્ટિ છે એ જેણે ટાળી છે, અને હું તો આત્મા છું ને, હું તો અનાદિ અનંત શાશ્વત વસ્તુ, અને મારામાં આનંદ ને શાંતિ પણ શાશ્વત પડેલી છે. વસ્તુ જેમ શાશ્વત છે, પદાર્થ વસ્તુ આત્મા શાશ્વત છે, નિત છે, નવો થાય છે અને નાશ થઈને કઈ ભળે છે. તો એ આત્મા જેમ શાશ્વત છે એમ આત્મા એ તો વસ્તુ થઈ, પણ હવે એનું કઈ છે, એમાં વસેલી શક્તિઓ છે કે નહીં કઈ. તો કાયમ જેમ શાશ્વત છે એમાં જ્ઞાન, આનંદ, શાંતિ, શ્રદ્ધા એવી અનંત શક્તિઓ શાશ્વત છે. અને આ રાજદેશ આદિ વર્તમાન પરિણામનો અશાશ્વત છે. એ અશાશ્વત દ્રષ્ટિમાં રહેલો તે મિથ્યા દ્રષ્ટિ છે, અને તેને જ મિથ્યાત્મા ભાવને રાજદેશ ભાવના થાય છે, એને લઈને નવું બંધન થાય. પણ જેને શાશ્વત સ્વભાવ ને શાશ્વત દ્રષ્ટિ થઈ છે વસ્તુની, એને તો સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ થઈ. સાચી દ્રષ્ટિ થતા એને મિથ્યા પરિણામ પુણ્ય પાપના જેટલો હું છું એ રહ્યો નહીં, હું તો ત્રિકાળી આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું એમ થયું સાચી દ્રષ્ટિ. એટલે સાચી દ્રષ્ટિમાં મિથ્યા પરિણામ રહ્યા નહીં, અને સાચી દ્રષ્ટિમાં પરને દેખીને રાજદેશ કરવાનું રહ્યું નહીં, કારણ કે પોતે તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એમ જ્યાં જાણ્યું એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો. હવે કોઈ ઈષ્ટ છે અનિષ્ટ છે એ હું જ્ઞાની ને રહેતો. સમજાણો આમાં સંગત દ્રષ્ટિને આવું પરિણામ સમ્યક દ્રષ્ટિ નથી. કેમ કે મિથ્યાત્વ પરિણામ ગયા હોવાથી જોઉં. મિથ્યાત પરિણામ એટલે જૂઠા ભાવ. જૂઠો ભાવ એટલે કે આ પુણ્યને પાપના વિકલ્પો તે હું છું, એ મારું કર્તવ્ય છે, એ વિકાર છે તે હું છું, નિર્વિકારી સ્વભાવને છોડી દઈને વિકાર છે તે હું છું, એવી જે દ્રષ્ટિ છે તે મિથ્યા દ્રષ્ટિ છે. તે મિથ્યાતના પરિણામ ત્રિકાળ જ્ઞાયક ભાવ છું એવા ભાવથી પરિણામ છૂટી ગયા છે. સમજાય છે? કાંઈ શું કીધું? કેમ કે મિથ્યાત્રુપ પરિણામ ગયા હોવાથી આવું પરિણામ સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એટલે કે જે આત્માને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ શાશ્વત વસ્તુની દ્રષ્ટિ કરી નથી, અને કૃત્રિમ પુનપાપના વિકલ્પો માળા માનીને તેમાંથી રહ્યો છે, એ તો મિથ્યાત પરિણામ વાળા જૂઠા પરિણામ છે. એ ભગવાન આત્માના હાચા પરિણામ પરિણામ એટલે દશા. એ દશા જેને છે એ તો બંધન કરે છે ને રાજદેશના પરિણામ ઉત્પન્ન કરે છે. એ પરિણામ ધર્મીને હોતા, કેમ કે સમ્યક ચૈતન મૂર્તિ આત્મા અખંડાનંદ પ્રભુ છું એવી અંતરદ્રષ્ટિ થવાથી સમ્યક એટલે સાચી દ્રષ્ટિવંતને પેલી મિથ્યા દ્રષ્ટિના પરિણામ રહેતા નથી. તો એક જ્ઞાનમાં બે ન હોય, જ્યાં મિથ્યા પરિણામ હોય ત્યાં સમ્યક ન હોય, સમ્યક પરિણામ હોય ત્યાં મિથ્યા ન હોય. આવા અશુદ્ધ જ્ઞાન ચેતનારૂપ પરિણામ મિથ્યા દ્રષ્ટિને હોય છે. જો આવા અશુદ્ધ જ્ઞાન ચેતના એટલે ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, એનાથી ઉલટી પરિણામ પુણ્યને પાપના મેલા પરિણામ એ અશુદ્ધ ભાવ છે. એ અશુદ્ધ એકાકાર થયેલા પરિણામ ભાવ મિથ્યા દ્રષ્ટિ એટલે અસત્ય બુદ્ધિવંતને હોય છે. સમજાણું કાંઈ? વળી કેવો હોતો થકો નિરાશ્ર હોય છે. હવે જરી બહુ ઊંચી વાત છે, આવી ઊંચી યથાર્થ જેમ છે આવી, કે આ સમ્યક દ્રષ્ટિને પુણ્ય પાપના ભાવે નથી અને એને બંધને નથી. કેમ કે અબંધ જ્ઞાયક છે, શાશ્વત વસ્તુ છે, એવી અંતરના અનુભવમાં ભાન કરીને પ્રતીત થઈ છે તેથી તેને પુણ્ય પાપના પરિણામ જે કૃત્રિમ છે અકૃત્રિમની આશ્રય કૃત્રિમના પરિણામ થતા નથી અને તેથી તેને બંધન નથી. તેથી તે આશ્રવ રહિત ગયો. આશ્રવ એટલે એને વિકારી પરિણામ નથી અને વિકારી પરિણામ નથી તેથી તેને નવું આવરણ પણ સમજાણું કાંઈ. હવે કેવો હોતો નિરાશ્રવ હોય છે આશ્રવ રહીશ. આશ્રવ એટલે શુભ ને અશુભ વિકારી ભાવ પુન પાપના ભાવ એને અહીંયા આશ્રવ. આ એટલે મર્યાદ સમૂહ જે આત્મામાં નથી ને નવા પ્રગટ્યા અને જેના વળી નવા કર્મો આવે એવા પરિણામને આશ્રવ કહેવામાં આવે છે. કાલે તો એટલું હમ તમે કહો ડાક્ટર કેટલી ડિગ્રી મેળવી મોટી જર્મન નો આશ્રવ. મેં કીધું આશ્રવ છે એને પુણ્ય પાપનો આશ્રવ અને એનાથી આવરણ આવે. સમજો છો કઈ ના ચોખી ના પછી છે પણ આ શબ્દ અર્થ કર્યો હતો ને કોઈ આત્મામાં પુણ્ય ને પાપના ભાવ થાય તેને આશ્રવ કહે છે. આશ્રવ એટલે નવા આવરણ કર્મોનું કારણ અને પોતે પણ આત્મામાં નહોતા ને નવા પ્રગટ્યા માટે તેને આશ્રવ કહે. સુન ભાઈ આવા નવા બધા ભણેલા આભાઈ છે. હું પહેલે ભણીને પાત્ર રડવામાં ઉતરી ગયેલા થઈ શું છે વસ્તુ શું છે નવ તત્વના નામે ન આવડતા હોય જીવ હજી પુણ્યપા માણસ નરમ છવાનું. હવે કે ભાઈ આમાં ઉતરવા પડવું જેવું છે આ તો હેરાનના રસ્તા તમારા જ કીધું. આત્મસિદ્ધિ આપી છે વાંચશે હવે વાંચશું કે વખત મળે તારે ને આવો પાપના આજી ધંધો કરવો કે અમારે બાયડી છોકરા હસવા કે અમારે તમારું આત્માનું કરવું. હે ધનભાઈ છોકરા નથી એને રૂપાજી નો પાર નમળે છે જો તમારો બાપુ દાંત કરે છે. હે છોકરા નથી છોડ્યું હવે છોડ્યું તો કઈ એને ઠેકાણ પડી જશે કઈ ઘેરી નહીં રહે તમારી પાસે બે જણા રહેશે ઉતરવું. હે એને કોણ જાણ ઉપાધિ વાલી આ નવરાશ મળે ને કે છે લ્યો નવરો છે અહીં તો કે છે. હા હા જ્યાં બેઠો ત્યાં પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપમાં છે એ તો પણ માન્યું છે કે આ પુણ્ય ને પાપના ભાવને આ મારું આ કામ ને આ મારા મારા ના તારા એ તો મિથ્યા બુદ્ધિએ માન્યું છે. સમજાણું કાંઈ મારો આવો ધર્મ કેસ કઈ જાતનો બોલું કહેવાય કે ભાઈ બે દી અપવાસ કરી નાખવા જો બે દી અપવાસ કરવા હાલો ખાઈ આ કણનું ન ખાવા બટાટું ન ખાવું કણનું એ સમજાય જો કે હવે આ હું કે ખાવા નખવાની ક્રિયા તો જડલી છે સાંભળને એમાં ભાવ થાય રાગ. અહીં તો પુણ્ય પાપના વિકલ્પ જે ભાવ ઉઠે છે એ પણ દુઃખરૂપ છે તારું સ્વરૂપ નથી એમ સિદ્ધ કરવું થાય. બીજી બાયડી છોકરાને પછી શરીર તો ક્યાંય રહી જાય ને ઘેરી એ તો એના થઈને રહ્યા છે પણ પુણ્ય પાપમાં તારા નથી ને તારા થઈને રહ્યા એવી માન્યતા એ મિથ્યા છે એમ કે છે. શું કીધું સમજાણું કઈ માનતા ફેર છે બસ વાત છે. શરીર આ કર્મ વસ્તુ આ બાયડી છો કે તો એના થઈને રહેલા એ ક્યાંય ગરી ગયા આત્મામાં છે બેઠા તમને ને આત્મામાં બેસી ગયા છી બેઠા હોય તો તાં આત્મા નીકળે તો બધું હારી જવું જોઈએ હારી આત્મા તો નીકળી જાય બધું ઉપડ્યું રહે નહીં. એ કર્મ શરીર ને બીજી ચીજો આ બધી તો એની થઈને રહી છે તારી થઈને તો નથી રહી. એક વાત અને તું પણ એનો થઈને નથી રહ્યો તું પણ તારામાં તારો થઈને રહ્યો છો. પણ હવે તારામાં તારો થઈને રહ્યો છે એમાં બે ફેર. એક પુણ્યને પાપને દયાદાન વ્રત કામ ક્રોધના વિકલ્પો થાય એનો થઈને રહ્યો છો એનું નામ મિથ્યા દ્રષ્ટિ. કારણ એ રૂપે સ્વભાવ નથી. એનો થઈને રહ્યો છું ને એ પરિણમન મારું છે, એનું નામ મિથ્યા દ્રષ્ટિને મૂંઢતા અને વ્યામોહ છે. તો આ તો સમજાયું છે કે નહીં? પણ થયો નથી રહ્યો તો ભિન્ન પડવું જોઈએ ને અંદર. પુણ્યને પાપનો થઈને રહ્યો નથી તો હું થઈને રહ્યો છું, તો હું થઈને રહ્યો છું. જયારે પુણ્ય પાપના વિકલ્પ થઈને રહ્યો ન હોય તો હું શુદ્ધપણાના પ્રિણમન થઈને રહ્યો છું એમ આવવું જોઈએ. તો એને આનંદ ને શાંતિ નું વેદન આપવું. સમજાણું કાંઈ? ન્યાયથી સમજવી તો, વસ્તુને સમજવી તો પડશે કે નહીં? અને હે, ત્યારે ભાઈ હા હું તો કેનો થઈને રહ્યો, તો કોનો થઈને રહ્યો છું? કે આત્માનો થઈને રહ્યો. આત્માનો થઈને રહ્યો એટલે શું? આત્મા તો પુણ્ય પાપના રાગ રહી પર રહી છે, અને એનો થઈને રહે તો તને અંદરમાં શુદ્ધ પરિણમન, સમ્યક પરિણમન, શુદ્ધ અવસ્થાનું થવું થાય, તે આત્મા થઈને રહ્યો એમ કહેવાય. ખબર જ ન મળે મૂળ વાતની, વસ્તુ શું છે, કેમ છે, ક્યાં છે, કેવી છે, એનો કોઈ ખ્યાલ જ ન મળે. એમને મનાદિથી મૂંઢપણે રખડ્યા રખડ અવતારમાં ક્રિયા કરે. ધર્મને બાને આવે તો આ ક્રિયા કરવી, આ કરવું, આપણ હું કોણ છું, શું થાય છે ક્રિયામાં, ક્યાં પરિણામ મેં કર્યા ને ક્યાં પરિણામ મારામાં થયા ને કઈ જાતના થયા એની ખબર. સમજાણું કાંઈ? અહીં તો એ જરી શબ્દ એવો આવ્યો છે, જ્ઞાન જ પૂર્ણમ ભવનમ. હે, નહોતું એ તો ભાઈ એ વખતનું થોડું. અહીં તો એમ કે છે કે ભગવાન આત્મા, જે આત્માની વર્તમાન અવસ્થા વ્યક્ત જે પ્રગટ છે, એ તો અલ્પ જ્ઞાન, અલ્પ દર્શન, અલ્પ વીર્ય અને રાગ દ્વેષ. હવે એટલાને જયારે પોતાને માન્યા, અભિપ્રાય એવો કહ્યો, તે અભિપ્રાય તો જૂઠો થયો. અને જૂઠો અભિપ્રાય અંશને માનવાથી જ અભિપ્રાય જૂઠો થયો. આખો ત્રિકાળી તો જાણ્યો નહીં. એ અભિપ્રાય એટલે માન્યતા, એ કસાય વાળી માન્યતા. વિપરીત માન્યતા એટલે કસાય અગ્નિ છે. વિપરીત શ્રદ્ધા એ કસાય અગ્નિ એટલે દુઃખરૂપ દશા છે. સમજાણું કાંઈ? કેમ? એ તો કાલ થોડું આવ્યું છું કે અનંત વસ્તુ જે આમ આત્મા છે, એનું પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ દર્શન, પરિપૂર્ણ શ્રદ્ધા, એવા અનંત ગુણો પરિપૂર્ણ શાશ્વત પરિપૂર્ણ છે. વસ્તુ જેમ શાશ્વત છે એમ શક્તિઓ એક એક પરિપૂર્ણ ને શાશ્વત છે, પરિપૂર્ણ ને શાશ્વત છે. હવે એ પરિપૂર્ણ એક એક ગુણ છે એનો અનાદર કરીને અલ્પજ્ઞ ને અલ્પ અવસ્થા વાળો, એક એક ગુણની અવસ્થા અલ્પ ને રાગ વાળો છે, એ તો ઘણા અનંત પરિપૂર્ણ ગુણોનો એને અનાદર કર્યો છે. સમજાણું કાંઈ? સમજાય છે? આ તો ભાઈ અંતરની વાતો છે. આ અનંત કાળે એને કોઈ દી પહોંચ્યો નથી, બધું કરીને મળી ગયો બાય નીકળી, આ દયા દાન વ્રત ને ભક્તિ પૂજા, હા હો હા હા. પણ વસ્તુ કોણ છે એની? અને આય કે છે ભગવાન આત્મા. આ તો પૂર્ણ ભવનમાંથી બધો વિચાર આવ્યો હતો વધારે, તો કે આત્મા વસ્તુ છે ભગવાન, મહિમાવંત પદાર્થ, મહાપદાર્થ, મોટો પદાર્થ. એમાં બધી શક્તિઓ જેટલી છે ગુણો, એ બધી પરિપૂર્ણ અને અખંડ છે. સમજાય છે? એવી પરિપૂર્ણ અને અખંડ એક એક ગુણ છે, એવો અનંત ગુણનો પિંડ દ્રવ્ય છે વસ્તુ. હવે એનો જ્યાં અનાદર થયો ત્યારે અલ્પજ્ઞ પર્યાય જે અનંતા ગુણની અવસ્થાનો અંશ જે છે વર્તમાન અને વિપરીત જે અંશ છે ફૂલપાપના ભાવ એનો સ્વીકાર થયો તો અનંતા પરિપૂર્ણ ગુણનો અસ્વીકાર થયો એવી એની દ્રષ્ટિમાં અસત્યપણું અનંતું જૂથ મળ્યું. ભાઈ સમજાણું કાંઈ સમજાય છે ના કાંઈ જંગીભાઈ આ તો બહુ નજર આગળ સમજાયું છે. આ કાંઈ નથી વળે લોટાનું ને કાપડનો ધંધો કરી નાખે. અમે વળી જમીન લેવી ને એ કરવી ઉપાધિમાં કહો સમજાણો આમાં. હા હા ભગવાન કે છે ઓહો એક એક જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે. પરિપૂર્ણ કેટલો પરિપૂર્ણ કે આમ કેવળ જ્ઞાન પૂરી દશા ભગવાન કેવળ જ્ઞાન પામે એવી અનંતી અવસ્થાઓ એક એક ગુણમાં એવી ગુણ પણ પાછો પરિપૂર્ણ અખંડ 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 અભેદ છે. એવા અનંતા ગુણો અખંડ અને એકરૂપ અભેદ છે. એ વસ્તુ શાશ્વત છે એમાં એની શક્તિઓ આ બધી શાશ્વત છે. એવા અખંડ શાશ્વત પરિપૂર્ણનો આદર છોડી દઈને જેને અલ્પ જ્ઞાન અલ્પ દર્શન અલ્પ વીર્ય અને પુણપાપના ક્ષણિક અવસ્થાના અંશને સ્વીકારીને અનંતા પરિપૂર્ણનો અનાદર કરીને અસદ દ્રષ્ટિ કરી છે એ અસદ દ્રષ્ટિના મિથ્યા પરિણામનું અનંતું જોર ઉલટું છે. સમજાણું કાંઈ સમજાય છે કે નહીં આમાં. હા પડવી કે ના પડવી આ પડે તો પૂછે ના પડે લાજ જાય. ધમાધમ કરતા અમદાવાદમાં ના પાડે અહીં ઝટ થઈ શું કરે. અહીં તો ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા ફરમાવે છે કે હે આત્મા હે આત્મા ભાઈ હું તો એક આત્મા છું ને અને એ આત્મા છે એ તો શાશ્વત છે. શાશ્વત છે તેની ઉત્પત્તિ અને વિલય હોઈ શકે નહીં. શાશ્વત હોય એની ઉત્પત્તિ અને વિલય એટલે નાશ હોઈ શકે. તો તારો આત્મા અણુ ઉત્પત્તિ અને વિલય થયા વિના એની ત્રિકાળી ચીજ છે. તો એ ચીજ છે તો એની કોઈ શક્તિઓ છે કે નહીં. કે શાશ્વત જે વસ્તુ છે એનું જ્ઞાન દર્શન આનંદ વીર્ય સત્તા પ્રભુતા શાશ્વત છે. શાશ્વત છે એ શાશ્વત એટલે પરિપૂર્ણ છે. પરિપૂર્ણ એટલે અખંડ એકરૂપ છે. એવા એક એક ગુણ અખંડ ને પરિપૂર્ણ છે. એવા અનંતા ગુણ ને અખંડ ને પરિપૂર્ણ છે. એવા પરિપૂર્ણ વાળું એક આખું જે તત્વ છે વસ્તુ એનો સ્વીકાર ન કરતા વર્તમાન અલ્પ જ્ઞાન અવસ્થા ને દર્શન ને અલ્પ વીર્ય ને રાગદ્વેષના પરિણામ એટલો હું એવો સ્વીકાર એ અનંતા પરિપૂર્ણ ગુણનો અનાદર છે. અને એટલો અનાદર જોરદાર છે કે અનંતા ગુણથી ઉલટી મિથ્યા શ્રદ્ધા છે. એ મિથ્યા શ્રદ્ધામાં અનંતી આકુળતા ને દુઃખ છે. સમજાય છે કાંઈ. હવે તો વાત કહેવાય છે. હવે એને વિચાર તો એને જોશે કે નહીં કે કોઈ આપી દેવું છે ક્યાંયથી. હે શું ભાઈ નહીં કૃપા ન મળે હું કહેતા. આ તો એક પૂર્ણમ ભવન સંકિતિ ત્યાં પૂર્ણ થઈ ગયો એમ કે છે. કેમ કેમ કે આત્મા એક વસ્તુ પોતે આનંદ ગુણ એક એક ગુણ એ પરિપૂર્ણ અખંડ છે. અને એવી જ્યાં અખંડ વસ્તુની જ્યાં દ્રષ્ટિ થઈ અને અલ્પ ખંડ ખંડની પર્યાય અને રાગવેશ પર્યાયની એટલી બુદ્ધિ હતી એ ગઈ. અખંડ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પૂર્ણાનંદ છું એવી જ્યાં પ્રતીત જ્ઞાનમાં થઈ તે અનંતા ગુણોનું પર્યાયમાં રાગવેશને લઈને રાગવેશને લઈને ખંડ ખંડ પણ હતું એ રાગવેશ મિથ્યાતના રાગવેશવાથી અનંતા ગુણની એકતા રૂપી અખંડ દશા પ્રગટી. કરીને સમજાણું કાંઈ પ્રગતિ પર્યાયમાં અખંડતા આવી, ઓલી ખંડખંડ હતું. પરિપૂર્ણ ગુણો, એક એક પરિપૂર્ણ ગુણ અને એવો દ્રવ અનંત પરિપૂર્ણ વસ્તુ એ પોતે, એવો જે આદર નહોતો ત્યારે અનંતા ગુણના પરિપૂર્ણનો અનાદર, એવું મિથ્યા શ્રદ્ધા અસત્ય ભાવની અનંતતા હતી, મિથ્યાત્મા અનંતતા હતી. અને એની યાર એવો વૃદ્ધમાન માયા જ્યાં જેને અનંતાનો મંદિર કીધો એમાં પણ અનંતતા હતી, રાજવિષમાં પણ. સમજાણું કાંઈ શાસ્ત્રો ભાષા અને શાસ્ત્રો ને કેવી શૈલી વાત કરે છે કે મિથ્યા તે મહાપાપ છે, પણ શું કેમ પાપ છે એનું કારણ. અને અનંતાનો મને સાથેનું મહા તીવ્ર રાગદ્વેષ એ મહાપાપ છે. કેમ છે? મહા મહા ભગવાન પ્રભુ અનંત ગુણ રાશિ પ્રભુ એક એક ગુણની પરિપૂર્ણતા અખંડતા એકતા અભેદતા એનો પરિપૂર્ણનો સ્વીકાર નહીં ને અલ્પજ્ઞ એક સમયની પર્યાય દ્રષ્ટિમાં રાજપૂર્ણ આપનો એટલો હું એ અનંતા પરિપૂર્ણનો અનાદર કર્યો છે અને અપૂર્ણને એક સમયની દશાના ખંડને પોતાનું સ્વરૂપ સ્વીકાર્યું છે. એથી અસત્ય બુદ્ધિમાં અનંતતા વિપરીતતા આવી છે, અનંતતા અનંત વિપરીતતા આવી. એ સમજાણું કાંઈ. અને તેથી ઓલા રાગદેશ થાય એ અનંત થાય છે, એ મિથ્યાતની મિથ્યાતને અનંત કહે છે, મિથ્યાતને અનંત કહે છે. મિથ્યાતની સાથે કસાય થાય માટે તેને અનંત અનુબંધી કહે છે, એમ કે છે. મિથ્યાતમાં અનંત કીધું છે ને, એ અનંત કીધું છે, આ છે એનો અર્થ. સમજાણું કાંઈ. મિથ્યા ભાવને મિથ્યા શ્રદ્ધાને ભગવાને અનંત કીધું છે, અનંત. અને એની હારે રાગદ્વેષ થાય છે અને અનંતાનુબંધી એટલે મિથ્યાતના સંબંધવાળા રાગદ્વેષ એને અનંતાનુબંધી કહે છે શાસ્ત્ર ભાષા. પણ આપણે તમારી ભાષાના અર્થમાં સમજાવી છે, સમજાણું. મિથ્યા ભાવ એટલે મિથ્યા શ્રદ્ધા એટલે એને નામ ભગવાને અનંત કીધું છે, મિથ્યાતને અનંત કીધું છે. ઠીક, અનંતાનુબંધી વ્યાખ્યા વચ્ચે અહીં આવે છે. અનંતાનુબંધી એટલે વિખ્યાત છે અનંત, એની સાથે રહેલો એને અનંતાનુબંધી કહીએ. આવે છે પણ તમારે વાંચવાની નવરાશનો વખત થોડો છે ને, કો સમજાણું કાંઈ. એ આવે છે ઘણે ઠેકાણ અર્થમાં આવે છે. હા, અનંતાનુબંધી જે વ્યાખ્યા આવે છે એમ આવે છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા ને લોભ એટલે અનંત એવું જે મિથ્યાત એના સાથે સંબંધ કરનારા રાગદ્વેષના પરિણામ એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. ક્રોધ માન થી દ્વેષ છે, માયા લોભ થી રાગ છે. સમજાય છે કાંઈ. એટલે જેણે ભગવાન આત્મા એક એક શક્તિ ગુણ છે પરિપૂર્ણ છે અખંડ છે અમાપ શક્તિ જેનો સ્વભાવ છે એને માપ છે એવી અમાપ શક્તિ એક એક છે તેનો અનંતી શક્તિઓનું એક રૂપ તે આત્મા છે. એવા આત્માનો જેણે પરિપૂર્ણ અનંત ગુણની અમાપનો અનાદર કરીને અલ્પજ્ઞ અને રાગદ્વેષ વિપરીતતા કેટલાક ગુણની વિકાસ અલ્પતા અને કેટલાક ગુણની વિપરીતતા એટલા ને પોતાનો પર્યાય બુદ્ધિ ને સ્વીકાર ભાષા એને શાસ્ત્ર પર્યાય બુદ્ધિ કીધી એનો અર્થ આ સમજાણું કાંઈ. એના એટલાનો સ્વીકાર કરીને અલ્પજ્ઞપણું ને અલ્પદર્શી અલ્પવીર્ય અલ્પ બધી સ્વચ્છતા અને એનો વિકાર વિપાસ એનો સ્વીકાર કરીને અને પુનપાપના વિકલ્પની અંશ બુદ્ધિનો સ્વીકાર કરીને અનંતા પરિપૂર્ણ દ્રવ્યનો અને ગુણનો જે અનાદર કર્યો તેથી તેનો સ્વીકાર જે મિથ્યા છે તે અનંત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ. અને એ અનંત અનંતની સાથે જે રાગદ્વેષ થાય ઈષ્ટ માનીને અનંત પદાર્થો પછી અહીં અનંતનો અનાદર થયો અને અનંત પદાર્થો છે એમાંથી એક કંઈ ઠીક ને અઠીક એવા અનંત પદાર્થના ભંગ પાડીને ઠીક અઠીક એવું રાગદ્વેષ ઉત્પન્ન કર્યું પોતે. સમજાણું કાંઈ. એ સમ્યક દર્શન થતા અનંત ગયો અને અનંતા પદાર્થમાં ઠીક અઠીકપણાનો રાગદ્વેષ પણ ગયો. ફરીને છે. કો સમજાણું કાંઈ કાલથી થોડુંક વધારે એવું છે, કાલ હાલ્યું નહીં, હાલ્યું નહીં, હાલ્યું નહીં કાલે. સવારમાં જેટલું અંદર હાલ્યું છું એટલું અહીં હાલ્યું નહીં. સાંભળ્યું છે ને અમુક પહેલું કીધું કે આશ્રમ ના આવે, સમજો કે ના પાદરી ના પડે. હવે અરે કોણ જાણે શું આ બધા ભણી ભણીને બધા થોથા ભણ્યા. એ હા સમજ્યા વિના આ શું કેમ છે, દોષ કેમ છે અને ગુણ કેમ થાય છે, લાભ કેમ થાય છે, અલાભ કેમ થાય છે, એની ખબરું નમળે બીજી ખબરું બધી માંડી છે. અહીં તો કે છે કે આત્મા વસ્તુ પોતે છે, જેવી આ ચીજો છે આ જગતની એવી ચીજ છે. આ પણ શાશ્વત છે, તે અવસ્થા બદલાય છે, આ તો અવસ્થા બદલાય હાલ. પણ વસ્તુ રજકણ તરીકે શાશ્વત છે કે નહીં? એમ ભગવાન આત્મા પણ વસ્તુ તરીકે શાશ્વત છે અને એની શક્તિઓ શાશ્વત છે. એવા શાશ્વત ને એક એક શક્તિ પણ પરિપૂર્ણ અખંડ છે. એવી અનંતી અનંતી શક્તિઓ તો કેટલી સંખ્યા એવો આકાશના પ્રદેશની અનુભવ. એવી અનંતી શક્તિઓને ખંડરૂપે અંશરૂપે કલ્પવી અને વિપરીત રૂપે રાગદ્વેષના ભાવ રૂપે એને કલ્પવી, એટલી માનતા ને ભગવાન મિથ્યાત એટલે અનંત પાપનો ભાવ કહેવામાં આવે છે.
બરાબર
સમજાણું કાંઈ? અને એની દ્રષ્ટિ જાય ત્યારે પરમાં જાય, પછી સ્વમાં તો છે નહીં, અંશ બુદ્ધિ છે એટલે પરમાં જાય. પછી આ કંઈ ઠીક, આ કંઈ અઠીક. એમ જગતની ચીજો તો ખરેખર માથે આવ્યું છું કે જ્ઞાયક ને જ્ઞેય સંબંધ છે પરન્યાય. જાણવા યોગ આત્મા, જાણનારની જાણવા યોગ, એટલું છે, બીજું કાંઈ નહીં. છતાં વચમાં નાખે છે કે આ જ્ઞેય છે તે મને ઠીક પડે છે, આ મને ઠીક પડતું નથી. જ્ઞેય તો અનંત છે, અનંત અનંત. એ અનંતમાં આ કંઈક ઠીક છે ને અઠીક એવા બે ભાગલા અનંતમાં પાડે છે. એ ભાગલાને રાગદ્વેષને અનંત કહે છે અહીંયા. એવા રાગદ્વેષને મિથ્યા સાથે થયેલો એ પણ અનંત. સમજાણું કાંઈ? બસ એ સંસાર છે, એ દુઃખરૂપ દશા છે. મેઘોથી માંડી નવમી ગ્રેડ્યો છે, આ ભાવ છે એનું કાંઈ. હવે કે છે સમ્યક દર્શન થાય છે, એ નિરાશ્રવ છે. ભગવાન આત્મા એક સ્વરૂપી પ્રભુ, જેને આમ રાગને પીનવાઓ કલ્પો છો એને આત્મા અનંત આનંદ મૂર્તિ એમ છો, એટલો રાગ અને સ્વભાવ બેની વચ્ચેની એકતાની પ્રતિ થતી એની ભિન્નતા થઈ. હું તો પરિપૂર્ણ ન્યાય છું. અલ્પની પ્રતીત વાળો ભાવ અનંત ગુણના પ્રતીતની પ્રતીતમાં એ ભાવ રહેતો, એથી અનંત અનંત ગુણનો સ્વીકાર કરનારો, અનંત ગુણનો એકરૂપ દ્રવ્યનો સ્વીકાર કરનાર, અંતર સમ્યક સાચી જેવું છે તેવી દ્રષ્ટિ થતા તેના પરિણામમાં અનંતી અનંત જે મિથ્યાત અનંતો કસાય વાળો હતો, સમ્યકમાં પણ અનંતી સાચી પ્રતીતને લઈને શાંતિ અનંતી આવી એમાં. એટલી સમજાણું કાંઈ? અને એમાં અનંતી પ્રતીત જે આવી અનંતાની એક રૂપની, એટલે અનંતી શાંતિ સમ્યક દર્શનમાં આવી. ભલે કેવળ જ્ઞાનની શાંતિની બી શાંતિ ભલે અનંત ગુણીઓ, પણ આ આવી અનંત લઈને આવી છે. સમજાણું કાંઈ? અને એની સાથે રાગદ્વેષ જે અનંત અનુબંધી તૂટ્યા, એટલે પણ ફિરતા પણ અનંત સ્વરૂપની ફિરતાનો અંશ સાથે આવ્યો છે. એવું જે સમ્યક દર્શનનું પરિણમન, એને અંદરમાં મિથ્યાતના પરિણામ અને અશુદ્ધ ચેતનાના પરિણામ હોતા માટે તેને આશ્રવ રહિત કહેવામાં આવે છે. કો સમજાણવામાં? જો નિરાશ્રવ કેવો હોતો, થકો નિરાશ્રવ હોય છે શબ્દ છે ને ભાઈ છેલ્લો છેલ્લો શબ્દ છે ને, જ્ઞાનસ પૂર્ણ ભવનું, પૂરણ જ્ઞાન ભોતો થકો. ભાષા જુઓ, પૂરણ જ્ઞાન ભોતો થકો. હવે પૂરણ જ્ઞાન ભોતો થકો એટલે અર્થ કે જુઓ કે જ્ઞાનનું ખંડિતપણું એ છે કે રાગદ્વેષ સાથે મળેલું છે. જોયું શું કે છે, ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ જયારે રાગમાં રોકાય છે ત્યારે જ્ઞાનની એકતાની ખંડતા થાય છે. આમ જ્ઞાન એક રૂપે જે ધારા હોય આ રાગને દ્વેષ કરતા ત્યાં ખંડ પામે છે. એ રાગને દ્વેષ પણું હું નહીં એવી ખંડ બુદ્ધિ જ્યાં ગઈ, અખંડ બુદ્ધિ થઈ, તો પર્યાયમાં રાગ દ્વેષનો જ અભાવ થયો એ ન્યાયનો. એટલે પર્યાય અખંડ થઈ ગઈ. પૈસા લઈ વસ્તુ તો પરિપૂર્ણ છે, દ્રવ્ય પરિપૂર્ણ છે, ગુણ પરિપૂર્ણ છે, પરિપૂર્ણની પ્રતીત કરતા પર્યાય પરિપૂર્ણ થઈ ગઈ.
બરાબર.
બીજી ભાષા કંઈક અખંડ થઈ, જે રાગથી ખંડ પડતો આ ઠીક ને આ ઠીક, આ ઠીક આખું જે ઠીક છે તો વિંગ્યું છું મિથ્યા પરિણામમાં, આ ઠીક ને ઠીક જેમ દ્રષ્ટિમાં હતું એવા જે પરિણામની અંદર જે તીવ્રતા રાગદ્વેષની હતી, ખંડ ખંડમાં જ્ઞાનનું જ્ઞાન અવસ્થા ખંડ ખંડ થતી, એ આમ જ્યાં જ્ઞાન સ્વભાવ અખંડ છે એમ પ્રતીતમાં આવ્યું એટલે ખંડ ખંડ પણ જે જ્ઞાનમાં રાગદ્વેષને લઈને અનંત મિથ્યાત્મને સાથે રહીને હતું એ ગયું. ગોવિંદભાઈ મારે કૌશંતભાઈ જો આ માર્ગ, હવે આ માર્ગ સમજાને એક ભાઈ કાંઈ કહેતા કો કહ્યું છું ને આવ્યું છે ને કો વ્યાસ ડાંગદરવા કો કહેતા વેગેવાને કોકે માર હવે ક્યાંય ગમતું નથી, ચારિત્ર લેવાનો ભાવ છે પણ પેલું સમ્યક દર્શન તો સમજો ચારિત્ર આવા બિચારા મૂંઝાયેલા પછી પડે છે. કાલ સાંજે આવ્યો સાંજી હતું ધાંગધ્રાવાનું કાંપમાં રમ છું કે ક્યાંય હવે ગોઠતું નથી કે હવે ચારિત્ર લેવાનું મન થઈ ગયું નથી. એટલે કંટાળે છે પણ કીધું ચારિત્ર કોને કેવું ભાઈ આ લોગડા ફેર બે ચારિત્ર થઈ ગયા પણ તારું ચારિત્ર ફરવું જોઈએ ને એમાં. એ ચારિત્ર ક્યારે ફરે, હજી દ્રષ્ટિના ઠેકાના નંબરે ચારિત્ર ક્યાંથી આવ્યા, આ લુગડા પહેર્યા થઈ ગયા બાબાના મુંડાવ્યા ધૂળમાં નથી ત્યાં એવા મુંડાવામાં ધર્મ સાંભળને વાળા. હજી આત્માને તો મૂંઝ્યો નથી અંદર અજ્ઞાનમાંથી, અજ્ઞાનથી મૂંડાણો નથી ને બહારમાં મુંડાઈને બે ને રખડી ચાર ગતિમાં. સમજાણો કાંઈ એ ખૂબ કહેતો હતો. હાજી ગયુભાઈ અહીં તો સાચી સમજણ કરો બાપુ, પહેલું સમ્યક દર્શન શું એ કરો પછી ચારિત્ર વાત એની તો ખબર ન મળે. લેવો લઈ જાઓ વ્રત ને મુંડાઓ કરો ચેલા ને ચેલીઓ ભેગા. હે કો ભીખાભાઈ તમારે જેમ ઓલો એક દીકરો ઓલા ને પાંચ પછી દીકરા વાંચો ચેલો વધારે હોળી કરી પછી આ મારા ને એના હાથવા ને આ કરે પણ એ બોલી આ ક્યાં ફોડ મારા. અહીં તો કે છે કે આત્મા જ્યાં ઓહો પોતાના અનંત ગુણનું સંપન્ન હોવા પણ છે પ્રભુ ભગવાન આત્મા અનંત ગુણના પરિપૂર્ણ સ્વભાવ પણ પ્રભુ આત્મા પોતે છે 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 એવો છે એવો છે એવો જે અંતરમાં જ્ઞાનમાં ભાન થઈને જ્યાં સ્વીકાર્યો કે છે કે જે જ્ઞાનની વર્તમાન અવસ્થામાં જે રાગ તરફના વલણવાળી દશામાં રાગદ્વેષથી ખંડ ખંડ થતું હતું તે જ્ઞાન દશા સ્વભાવ તરફ વળવાથી તે જ્ઞાનમાં ખંડપણું ન રહ્યું અને તે અખંડ થયું એને પૂર્ણ જ્ઞાન થયું એમ કહેવામાં આવે. એ બધું ભાઈ એ અખંડ થયું પછી જાણવું એ ખૂંડ અખંડ થી જાણે છે જેવો જ્ઞાન ફરવાનું અહીં શું કામ થાય. હું સમજાણું કઈ મારી મારે અર્થ પણ કર્યા છે ને હું સમજાણું તો તમારે પૂછક છે ને અર્થ બહુ જીણા છે આ તો એવું છે ને વસ્તુ છે ને આ તો અલૌકિક માર્ગ છે ભાઈ હા 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 જોવું ને એક ક્ષણમાં ગરીબમાં કેવું કેવું લાગ્યું ને બચાર પચીસ વરોમાં જોવાનું હા નાના તળાવ આવ્યો છે આજ કેવી આવે છે અસર થઈ ગયો પચીસ વરોમાં જોવાનું લઈ ગયા ત્યારે ત્યાં ભાવને લઈ ગયા એવું અસર થઈ ગયું સંજે સાંજે આવ્યો છે તાવ આવ્યો તાવ આવ્યો સમજીને ઉલટી થઈ ઉલટી થઈને એકદમ આંચકાથી આંચકાથી આંચકા ઓહો આપણે કોઈ જોયું નથી આ જોવો જોતો હતો છોડી પછી વરણો જવાન લોઢા જેવો શરીર છે પણ પાંચ છ જણા દાબે કરે શું છે એ તો લઈ ગયા છે હવે ડાક્ટર આ ક્ષણમાં શરીર આવું પડતું એ તો શરીરની અવસ્થાથી થાય જ એમાં એ ક્યાં આત્મામાં થાય અને આત્માને અડી છે કે નહીં એ ના થાય આમ એની થઈને એનામાં થાય છે આત્મામાં ક્યાં નથી છે જવાન માણસ આમ લોઢા જવાનું બહુ પ્રેમ હોય એમ છે ને પાંચ વર્ષ તમે લાગ્યું તો બહુ બહુ બે મહિના રહ્યો હતો ખાટલામાં એને લાગી શકાય શું કહેવાય લોઢાને એનો પગાર ગયો બે મહિના શું છે શું હો એમ કે રાડ પડે અસાર રાડી સાઈડ પચી વરોમાં જોવાનું છે બાયડી છે છોકરા મા બાપ વિનતી કરાય એક ક્ષણમાં દેહની અવસ્થા નાશવા ને એમાં થાય શું પણ એવું થાય એમાં તો થાય હું બિન તારે એમાંથી કઈ અમૃત ધરે ઉઠે શરીર માંથી હા 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 સાચી કીધું વલાબ મારા હા એટલું કેનું કેટલું થઈ ગયું હા કેનું થઈ ગયું પણ પીડા એટલી બધી છે ને હે બહુ જોર અંદર થઈ ગયું કઈ ગમે તે કે છોડાવ શરીરના હૃદકણો છે બાપુ એની પર્યાય કે કાળે કેવી થાય છે એ કઈ આત્માને આધીન તું તારે આધીન છો એની કરી લે હંભાળ બાકી એનો હંભાળ કરશે એની પર્યાય સમજાણું કાંઈ કે છે કે પૂર્ણ જ્ઞાન રૂપો તો આ સંકેતની વાત છો કેવળીની વાત નથી અત્યારે બીજામાં કેવું લીધા કે જ્ઞાનનું ખંડિત પણ એ કે ત્યાં એ રાગવેશ સાથે મળેલું છે રાગવેશ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણ પણ કહેવાય છે આવો હોતો તો કો સંલગ્ન દ્રષ્ટિથી નિરાશ હોય છે જોવો હવે ચલો કરવા કહ્યું શું કીધું ભગવાન આત્મા વસ્તુ અરૂપી અને અનંત અનંત શક્તિનો પિંડ પ્રભુ છે એક એક શક્તિ પૂર્ણ છે પૂર્ણ એટલે જેને માર્ગ છું જેનો સ્વભાવ છે તેની હદ છું જેનો સ્વભાવ છે તેનું માપ છું હદ છું એને શું ઉપમા દે એવી એક એક શક્તિ ગુણ છે એવા અનંતા ગુણનું એકરૂપ શાશ્વત એ જે આ પર્યાયમાં અવસ્થામાં રાગ ને દ્વેષમાં એકરૂપે થઈને ખંડિત થતું તેથી તેને મિથ્યાત ભાવમાં અનંતા સંસારના કારણરૂપ રાગવેશ થતા બસ એને જ આ બંધનનો ભાવ કહે છે અને એનાથી બંધન થાય છે એને બંધનનો ભાવ કહે છે એનાથી બંધન થાય છે ભગવાન આત્મા પરિપૂર્ણ જ્ઞાય સ્વભાવ છે એવી વસ્તુની શક્તિઓ પરિપૂર્ણ છે એની અંતરમાં જ્ઞાનમાં આ જેમ ભાન થતા એ ખંડખંડપણું જ્ઞાનમાં જ્ઞાન ખંડપણે જોતું છું એ અખંડને જોવા પણ એની પરી અખંડ થઈ ગઈ પર્યાય અનંતાનું મંદિર જતાન મીઠા જતા પર્યાય અખંડ થઈ એમ કે છે પૂરી થઈ વધારે તેનો આવ્યો ત્યાં પ્રશ્ન નથી સમજાણું કાંઈ મારી આવી તે વાત કેવી છે ધર્મ આવો બાપુ ધર્મ એવો છે ભાઈ એને ખબર નથી એનો સ્વભાવ છે ભગવાન આત્મા ધર્મ એટલે સ્વભાવ એનો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે વસ્તુ તો આત્મા છે, એનો સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ છે. એ સ્વભાવનું એકપણ થવું ત્યારે પર્યાયમાં પણ એ સ્વભાવ પ્રગટે, એને ધર્મ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ પર્યાય હું 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 પર્યું હજાર કેટલું તો થોડું આવ્યું કાલ કરતા વધારે. કાલ તો હાલતું નહોતું ને, પછી હાલતું અટકીને અટકીને અર્થ થતો હતો. સમજાવું કાંઈ બે વાત કરી કે જ્યાં સુધી ભગવાન આત્મા પોતાના પરિપૂર્ણ એકરૂપ અખંડ સ્વભાવનો આશ્રય નથી, આદર નથી, સત્કાર નથી, સ્વીકાર નથી, ત્યાં સુધી એને વર્તમાન અવસ્થામાં આપણે પરનો સ્વીકાર છે તો કાઢી નાખો. અહીં તો પુણ્ય પાપ વિકૃત ક્ષણિક અવસ્થા કૃત્રિમ છે, અને અકૃત્રિમ સ્વીકારી સ્વભાવનો આદર ન કરતા એનો પર્યાય બુદ્ધિમાં એનો આદર કરે છે, તેને અસત્ય બુદ્ધિની અનંતતા કહે છે. અને એના સાથે રાગ ને દ્વેષ પણ અનંતો થાય, ગુનાટ ખાય છે આમાં આત્મા પોતાના સ્વભાવની સિદ્ધિ. આ ચૈતન્ય ભગવાન પરિપૂર્ણ શુદ્ધ છે એવી જ્યાં અંતર પ્રતિત ભાન થાય છે, એથી ત્યાં રાગની એકતા તૂટતા સ્વભાવની સાથે એકતા થતા અનંતાગુણની અભિદ્ધતાની જ્યાં સ્વીકાર થયો, ત્યાં રાગની સાથે ખંડખંડ જ્ઞાન થતું, તે જ્ઞાનની પર્યાય પરિપૂર્ણ અખંડ એકરૂપ થઈ એને અહીં પૂર્ણ કહેવામાં આવે. ન્યાય સમજાય છે? તો ભાઈ ન્યાયથી વાત છે અહીં તો કંઈ કોઈ પૂર્ણ જ્ઞાન રૂપ હોતો થકો હે, જ્ઞાનનું ખંડ અજ્ઞાનમાં અશુદ્ધ ચેતનાના રાગદ્વેષના પરિણામ થતા અશુદ્ધ જ્ઞાન ભાનમાં અશુદ્ધ ચેતનાના રાગદ્વેષના ખંડ ખંડ પરિણામ નથી, એથી તેને શુદ્ધ ચેતનાના પરિણામ છે. એટલે કે જ્ઞાય ચિદાનંદ પરિપૂર્ણ સ્વભાવની દ્રષ્ટિ થતા તેના પરિણામ અખંડ અભેદ શુદ્ધ ચેતનાના પરિણામ દશા છે. આ એને મોક્ષનો માર્ગ ને ધર્મ કહેવામાં આવે. કો સમજાણું આમાં? આવો હોતો થકો જોયું, જ્ઞાનનું ખંડિતપણું એક કે જ્ઞાનનું ખંડિતપણું એક કે તે રાગદ્વેષ સાથે મળેલું. તે એટલે કોણ? જ્ઞાન. જ્ઞાન એટલે આત્મા, એની વર્તમાન દશા. એ જ્ઞાનમાં ખંડિતપણું એક કે તે જ્ઞાનની દશા રાગને દ્વેષ સાથે મળેલું છે, તેથી તેને જ્ઞાનનું ખંડિતપણું કહેવામાં આવે છે. રાગદ્વેષ ગયા હોવાથી આ રાગદ્વેષ હો મિથ્યાત અને રાગદ્વેષ બે વાત કીધી ને, પહેલા મિથ્યાત રૂપ પરિણમન ગયા હોવાથી આવું પરિણામ હોતું નથી. હવે અશુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ મિથ્યાત દ્રષ્ટિ હોય છે, કેવો હતો તો નિરાશ્ર થાય છે કે એ જ્ઞાનનું ખંડિતપણું એ કે રાગદ્વેષ સાથે મળેલું છે. એ રાગદ્વેષ ગયા હોવાથી જેટલા અનંત જ્ઞેયો છે તેને જાણવાની જ ક્રિયા રહી ગઈ એકલી. કોઈ જ્ઞેય આ ઠીક છે ને અઠીક છે એવો અભિપ્રાયનો રાગ હતો દ્વેષ હતો ગયો. એથી જ્ઞાન જે આત્માની દશામાં રાગ સાથે મળીને ખંડ ખંડ ભેદ પડતો એ ગયું હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. એ અપેક્ષા એ જ્ઞાનને રાગની એકતામાં ખંડ થતું, એ સ્વભાવની એકતાથી ખંડ નથી, એ અપેક્ષા એ તેને પૂરણપણું કહેવામાં આવે છે. તો સમજાણું કાંઈ તો સમજાય છે કે નહીં? આમાં પદ્ધતિ જ કહેવા તો આવડે કે નહીં? આમાં એનો આવો હોતો થકો, સમ્યક દ્રષ્ટિથી નિરાશ્રવ હોય છે જાઓ, આવો હોતો થકો એને આશ્રવ એટલે વિકાર હોતા. થોડા જેવી રાજદી શ્રી અલ્પડી એની આ ગણતરી અહીં તો અનંતના સંસાર ને અનંત મિથ્યાત ને એની સાથેનો અનંત રાજદી એની જ ગણતરી ગણી છે. સમજાણું કાંઈ? ત્યારે હવે પ્રશ્ન શિષ્યનો છે. હવે આ પ્રશ્ન શિષ્યનો છે 117માં. મહારાજ આવી બધી વાત તમે કરો છો, પણ આ ધર્મની આત્મદ્રષ્ટિ થઈ આત્મા છતાં એને પૂર્વના બાંધેલા કર્મ તો પીડ્યા છે, નથી બાંધેલા પીડ્યા વ્યય ગયા છે, અને પડ્યા કર્મ અજ્ઞાનપણે બાંધેલા કર્મ તો પડ્યા છે, અને તમે કહો છો કે એને કંઈ વિકારી ભાવ નથી, વિકારી ભાવ નથી, વિકારી ભાવ નથી. પણ પૂર્વના બાંધેલા પીડ્યા છે કે નહીં? તો છે તે એને તમે તો વિકાર નથી, વિકાર નથી તો ઓલા પીડ્યા છે કેમ? સમજાણું કાંઈ? શિષ્યનો આ પ્રશ્ન છે. આખો પ્રશ્ન લાંબો છે મારે.